somebody shot out of yours, but. आसी समय सार जी परमागम शास्त्र छे भवना अंत नी वातवामां छे जेने पोताना अज्ञान थी अनंत काल थी पर भाव ने पोताना मानी ने बैठो छे ए अप्रतिभूत अज्ञानी जीव छे। એવા અજ્ઞાનીને પહેલાં એની ભૂલ બતાવે છે અને પછી ભૂલ કેમ ટળે એની વિધિ બતાવે છે। એક ગાથામાં બે છે। શિષ્યનો પ્રશ્ન હતો કે આત્મા કેટલા કાળ સુધી અજ્ઞાની રહે છે, એટલે શિષ્યને ખ્યાલ તો આવ્યો કે અનંત કાળથી ભલે હતો અજ્ઞાની પણ અનંત કાળ રહે નહીં, એ ટળી જાય વિભાવ છે। એટલે એવો જિજ્ઞાસાવાળો જીવ છે, પૂછે છે એને આચાર્ય ભગવાન પહેલાં અજ્ઞાનનું કારણ બતાવે છે અને પછી અજ્ઞાન કેમ ટળે છે એ જ અજ્ઞાની જ્ઞાની થાય છે। જે અજ્ઞાની છે તે જ જ્ઞાની થાય છે। અજ્ઞાન દશાનો અભાવ થઈ જ્ઞાન દશા પ્રગટ થાય છે। એનો દ્રષ્ટાંત પૂરો થયો, સિદ્ધાંત થોડોક ચાલ્યો તો ફરીથી સિદ્ધાંત। દ્રષ્ટાંતમાં એમ હતું કે જે માટી છે એમાં સ્પર્શ સ્કંદ વર્ણ પરિણામ છે અને એના આકૃતિ પણ થાય છે, ઘડા આદિની તાવડી આદિની, એની આકૃતિ અને એના પરિણામ એ માટીમય છે, અભેદ છે। એવો જે અનુભવ છે એ તો સમ્યક સાચું છે, પરિણામ અને પરિણામી એ તો અભેદ છે। કેમ કે જેવું પરિણામી દ્રવ્ય છે એવા જ પરિણામ માટી જળ અને એના પરિણામ જળ ઉદ્ગલ, તો એ તો એનો અનુભવ તો વ્યાજબી છે, વાસ્તવિક છે, તો સમ્યક છે। પણ જેમ એની જેમ કોઈ જીવ પોતાનો આત્મા જ્ઞાનમય હોવા છતાં પણ રાગાદિને દેહાદિને પોતાના માને છે અને એનો એકત્વપણે અભેદપણે અનુભવ કરે છે તે અજ્ઞાનને અપ્રતિભૂત છે। ઓલો અભેદ તો સાચો છે, સ્વજાતિના પરિણામ અને સ્વજાતિનું દ્રવ્ય જેવું સામાન્ય એવું વિશેષ એવું અભેદપણું તો જ્ઞેયમાં છે, એ બરાબર છે। પણ જો તું આમાંય અભેદ માનતો હો કે આત્મા જ્ઞાનમય પણ છે અને રાગમય પણ છે અને એ પણ સંસારમાં તો રાગમય જ હોય ને, એમ જો તું માનતો હો સંસારી જીવમાં રાગ થાય ને રાગથી અનન્ય છે, એમ જો તો માનતો હો તો તારું અજ્ઞાન છે। સંસારમાં રહેવા છતાં પણ જીવ તત્વ જ્ઞાનમય તત્વ એ રાગમય થતું નથી, તારી ભ્રાંતિ થઈ ગઈ છે, એકત્વ બુદ્ધિ થઈ છે। જેમ ઓમાં એકત્વ હોય તો વ્યાજબી હતું અને આમાં એકત્વ માની રહ્યો છો એ તો તારી ભૂલ છે, જીવના પરિણામ જ નથી। રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાના પરિણામ, વ્રતવ્રતના પરિણામ, દયાદાનના પરિણામ, ભક્તિના રાગ કે જાત્રાનો રાગ કે પૂજાનો રાગ, એ તો જાતિ જ ભિન્ન છે, એ તો અણમળતા ભાવ છે। આત્મા ચેતન છે ને આ બધા પરિણામ અચેતન જડ પૂદગલના પરિણામ છે, પૂદગલના સંગે થાય માટે પૂદગલના પરિણામ। જેમ આવે છે કે પાણી ઉષ્ણ થયું તો સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે, કેમ કે એનું લક્ષણ અગ્નિની હારે મળતું છે, શીતળ પાણીની હારે પર્યાય ઉનિનું લક્ષણ મળતું નથી। એમ જરા તું શાંતિથી વિચાર કર કે સંસાર અવસ્થામાં પણ આત્માને અનાત્મા ભિન્નપણે રહેલા છે, જેમ ઘડો ને માટી અભિન્નપણે રહેલા છે, એ તો વાસ્તવિક જ્ઞેયનું સ્વરૂપ છે, એવું તો જ્ઞેય છે। પણ જ્ઞાનમય આત્મા અને રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ સંસારી જીવ એ મય છે, તો એ તારી ભૂલ છે, એ તારી ભ્રાંતિ થઈ ગઈ છે। તું માનસ તો પણ એકત્ર થતું નથી, એ તો ભિન્ન ભિન્નપણે રહેલા છે, બેના લક્ષણ ભિન્ન છે, એક પૂદગલના પરિણામ એક ચેતનના પરિણામ કહેશે, પૂદગલના પરિણામ કહેશે, એવી રીતે કર્મ મોહાદી અંતરંગ પરિણામો, અંતરંગનો અર્થ કર્યો તો કે નજદીક શરીર આદિ છે એ દૂર છે આત્માથી, અને જે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ અંતરંગ એટલે નિકટવર્તી છે. એ જેમ જ્ઞાન અને આત્મા એકત્વ છે, જ્ઞાન અને આત્મા, આત્માનું જ્ઞાન ને આત્મા એ અભેદગ્રહી છે. આત્માન જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન, એ જ્ઞાન ને આત્મા તો એકમેક છે, એ તો અભેદ છે, એ તો જ્ઞેય છે. એમ જ્ઞાનમય પણ આત્મા છે અને સંસાર અવસ્થામાં રાગદ્વેષ સુખદુઃખમય પણ છે, એ તારી ભૂલ છે. એમાં એકમેક પણ થતું નથી. અંતરંગ છે, નિકટવર્તી છે, પણ એ આત્મવર્તી નથી, પૂદગલવર્તી પરિણામ છે એમ કહે છે. કર્મ મોહાદી અંતરંગ પરિણામો નિકટવર્તી તથા નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો, હા હા હા, આ પાંચ મહાવ્રતના પરિણામ, 28 મૂળગુણના પરિણામ, 12 પ્રકારના વ્રતના વિકલ્પો, સામાયિકનો વિકલ્પ, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનના જે શુભ ભાવ, એ બધા પૂદગલની જાત છે ને પૂદગલના પરિણામ છે. તને ચેતન હોવાની ભ્રાંતિ થઈ ગઈ છે, ભાવાર્થમાં ભ્રાંતિ શબ્દ વાપર્યો છે. આ જે ન હોય એના કરતાં વિપરીત પાસે એનું નામ ભ્રાંતિ. દોરી પડી હોય અંધારામાં ને સરપ લાગે એનું નામ ભ્રાંતિ. એમ રગલાને પાણી નથી પણ પાણી જેવું ભાસે છે અને દોડે છે, એ તો એની ભ્રાંતિ છે. એમ આ અજ્ઞાની જીવનું દોષ ક્યાં થાય છે બતાવે છે. છે પૂદગલના પરિણામ અને માને છે જીવના પરિણામ. જીવની જાતમાં તો જ્ઞાનના પરિણામ થાય છે, કેમ કે જ્ઞાનમય છે આત્મા. અજ્ઞાનીને પણ જ્ઞાન થાય છે. અજ્ઞાનીને એવું જ્ઞાન થાય છે કે જેમાં આત્મા જણાય અને રાગદ્વેષ ન થાય એવું જ એનું પરિણમન છે. અંતરંગથી જોવામાં આવે તો શું કહ્યું કે અજ્ઞાનીની દશામાં તો રાગદ્વેષ મો થાય છે, કે છે કે એ દશા જીવની નથી, એ જીવના પરિણામ નથી, એ તો પૂદગલના પરિણામ છે, કર્મના સંગે થાય છે, માટે કર્મના પરિણામ, જડાશ્રિત પરિણામ, માટે જડ છે એ પરિણામ. હવે એને આત્મા કરે શુભાશુભ ભાવને એ વાત ક્યાં રહી. કર્મ મોહાદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ શરીર આદિ વાયુસ્તો કે જેવો, બધા વાપરો શબ્દ હો સગળાય, પૂદગલ ને પૂદગલના પરિણામ છે, પૂદગલના પરિણામ છે ને જીવના પરિણામ. આવું અસ્થિ નાસ્તિ અનેકાંત કરે ત્યારે જીવ દ્રષ્ટિમાં આવી જાય, પણ પૂદગલના પરિણામને આત્માના પરિણામ માને તો એને ધર્મ ન થાય, કર્મ થાય, મિથ્યાત્વ થાય, અજ્ઞાન થાય. આહા, આ ભેદ જ્ઞાનની વાત. અસ્થિ નાસ્તિ અનેકાંતથી ભેદ જ્ઞાન સિદ્ધ થાય છે. એ પૂદગલના પરિણામ છે ને જીવના પરિણામ નથી, કથનચિત જીવના પરિણામ અને કથનચિત પૂદગલના પરિણામ એમ કયો. આ ભાઈ અગ્નિ છે ને, અગ્નિ એ ઉષ્ણ છે, તો કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ એમ લાગવું પડે. આ સિદ્ધ ભગવાન કથનચિત સુખી ને કથનચિત ત્યાં ત્યાં કથનચિત લગાડે છે, એમાં સ્વભાવ દ્રષ્ટિમાં આવતો નથી. ભૂતગલના પરિણામ છે એ કથનચિત જીવના પરિણામ ક્યાંથી થાય. હા, જીવના પરિણામ છે એવી ભ્રાંતિ થઈ શકે છે, અને એ તો થઈ છે અજ્ઞાની જીવના અનાધિકારથી, એનું નામ જ અજ્ઞાન છે. જો એ જીવના પરિણામ હોત રાગદ્વેષ મોહના પરિણામ, અને અજ્ઞાની પોતાના પરિણામ માને છે, હે, જો એ આત્માના પરિણામ હોત તો એને સમ્યક દર્શન જ્ઞાન હોવું જોઈએ, તો અજ્ઞાન ન કહેવાય. પણ પરિણામ છે બીજાના ને માને છે પોતાના, એનું નામ અજ્ઞાન કહેવાય. આ જૈન દર્શન એકદમ લોજિક અને બુદ્ધિગમ્ય છે. પછી બુદ્ધિગમ્ય થાય તો જ્ઞાનગમ્ય થઈ જાય છે. પહેલાં બુદ્ધિગમ્ય થાય છે, એને સ્વવિકલ્પ ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. વ્યવહાર છે શુભ ભાવ કરવો અને શુભ ભાવને આત્માના પરિણામ માનવા, એ વ્યવહાર નથી, એ તો અજ્ઞાન છે. જે પુદ્ગલના પરિણામ જાત પેર છે, મોટી કજાત છે. આત્માની ચૈતન્ય જાત સિવાય આ બધા ભાવો જે પ્રગટ થાય છે એ આત્માના પરિણામ જ નથી, મૂળમાં ભૂલ છે એની. અજ્ઞાનીનું એંધાણ લક્ષણ અપ્રતિભૂત કહે છે. કેમ અપ્રતિભૂત થઈ ગયો અજ્ઞાની? કે પરના પરિણામને પોતાના માનવા. આમાં ચોખ્ખો પાઠ છે, પુદ્ગલના પરિણામ છે. બોલો, આના ઉપરના વ્યાખ્યાને થઈ ગયા છે, જોવા હોય તો જોઈ શકે. હા હા હા, ભ્રાંતિ મોટી. આત્મા તો નથી પણ આત્માના પરિણામ પણ નથી. આત્મા તો જ્ઞાનમય જ્ઞાયક છે ને એના પરિણામ જ્ઞાન થાય છે. એ સમયે સમયે જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે બધાને. હો, જ્ઞાન થાય છે આત્મામાં અને આત્માના પરિણામમાં જ્ઞાન થાય છે. પણ આત્મામાં રાગ થતો નથી ને આત્માના પરિણામમાં રાગ થતો. આત્માના પરિણામમાં રાગ નથી થતો, પછી સંસારસ્થિત નહીં થાય. તો આ સંસારસ્થિત કરવા માટે આ શાસ્ત્ર છે કે સંસારનું જ્ઞાન કરાવીને સંસારનો વિષેદ કરાવવા માટે છે? હા હા, જ્ઞાની બનવા માટે શાસ્ત્ર છે, અજ્ઞાની રહેવા માટે શાસ્ત્ર નિમિત્ત નથી. આત્મામાં તો રાગ નથી, પણ જે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં તો રાગ નથી પણ ઉપયોગમાં રાગ નથી. ઉપયોગ બે પ્રકારના, એક દ્રવ્યરૂપી ઉપયોગ અને એક પર્યાયરૂપ ઉપયોગ. એ ચાલુ છે બધાની પાસે. આ બે ભાવ ચાલુ છે, ત્રીજો ભાવ એમાં નથી. બે ભાવ તો છે પણ ત્રીજો રાગાદી ભાવ દ્રવ્યમય નથી અને જીવના પરિણામમાં નથી, પૂદગલના પરિણામ તરીકે છે. પૂદગલના પરિણામ તરીકે પાસે છે. રાગી તો પૂદગલ છે, જ્ઞાની એમ જાણે છે કે રાગી તો પૂદગલ છે. ભલે આત્મામાં ન થાય તો કાંઈ નહીં, પણ આત્માના પરિણામ તો કારણે કથનચિત પરિણામ. અરે, પૂદગલના પરિણામમાં કથનચિત ક્યાંથી આવે? જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાય કેવી, અથવા એને જ આત્મા કેવો, એ કથનચિત કયો? એમાં બરાબર છે, જે પરિણામ અને અભેદ અપેક્ષા એ તેને આત્મા કહેવાય. એ કથનચિત લગાડ નહીં. અહીંયા ક્યાં કથનચિત લગાડવા માંડ્યો? હા હા, સ્વભાવ નિરપેક્ષ હોય છે. કથનચિત સાધવા તો અનુભવ પછી આવે છે, પેલા તો સ્વભાવની મુખ્યતા આવે છે. આત્મામાં સાધવાદ નો અભાવ છે. એક નઈ ચક્ર છે દેવસેન આચાર્યનું, એ પાનો 20 વર્ષ પહેલા અનુવાદ કરાવ્યો હતો હુકમચંદ પંડિત પાસેથી. એનો 5-6-7 વખત તો સ્વાધ્યાય અમારે અંદર અંદર થઈ ગયેલો. હમણાં પાછો થયો, સમજી ગયા? એક પાનું 3 કલાક ચાલ્યું, એક કેસેટ ટાંકી એમાં ઉતરી છે. હા, એ લેવાના છે બેન. કાલ કહ્યું હોય એ ઝેરોક્સ કરાવો ને, 30-25-30 કોપી તો સામે. હા, એની ઈચ્છા બહુ છે, મારે આ લેવું છે. અરે લ્યો, હવે જે આવે એ આપી દો, કંઈ ખાનગી નથી. ભલે ની કોક પકડે એમાં શું, પણ પકડશે. પકડનારા હોય હોય ને હોય જ હોય. હા હા, સામે દેવસેન આચાર્ય જેવા સમર્થ આચાર્ય કહે છે કે હે કુંદકુંદ ભગવાન, જો આપ મહાવિદ્ય ક્ષેત્ર જઈ ત્યાંથી શ્રીમંદર ભગવાનની વાણી ન લાવ્યા હોત અને સમયસાર આદિની રચના કરી હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત? એમાં છે, જો આમાં જ છે, જો છે ને, આમાં લાવો ને આપણે વાંચીએ. એમાં શું, આ મોઢાની ક્યાં વાત છે? આ લખાણની વાત છે, ગુરુદેવની હાજરીમાં લખાણું છો. આ ગુરુદેવ પછી છપાણું નથી. છે કે નહીં? આ ગુરુદેવ નો ફોટો એક બનાર સિદ્ધાર્થ નું આવ્યું, પછી ઉદઘાટન આવ્યું ઉદ્બોધિત, એના પછી આ બધી ભૂમિકા રચાય છે જે નઈ ચક્ર નું આવવાનું છે ને, એ દેવસેના આચાર્ય કોણ થઈ ગયા છે? આવી લ્યો, હા હા હા, દર્શન સાર નામનું શાસ્ત્ર છે. મહાવીરજી ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સિમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે શ્રી કુંદકુંડ આચાર્ય દેવે બોધ ના આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત? આહા, આ દર્શન સાર નામનું પુસ્તક એનું છે, દેવસેના આચાર્યનું, એની નઈ ચક્ર પુસ્તક છે નાનું. આહા, પણ શું એક પાનામાં 12 અંગનો સાર ભરી દીધો છે. લેશે બેન, આત્મામાં શાદવાદનો અભાવ છે, કેમ કે આત્મામાં વ્યવહારનીનો અભાવ છે. જો આત્મામાં વ્યવહારનીનો સદભાવ હોય તો શાદવાદ હોય. શું કહ્યું? મૂળ જીવ તત્વ સામાન્ય તત્વ છે, એમાં શાદવાદનો અભાવ છે, એટલે કે વ્યવહારનો એમાં અભાવ છે. વ્યવહારનો વ્યવહારમાં ભલે સદભાવ હો, પણ આત્મામાં એનો અભાવ છે. આમ હોવા છતાં નિશ્ચાભાસ પણ આવતું નથી. આત્મા એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, સર્વથા શુદ્ધ, સર્વથા શુદ્ધ. આહા, કે કથનચિત શુદ્ધ, હા, સર્વથા શુદ્ધ છે. લે, જો કથનચિત લગાડ્યું તો સ્વભાવ આત્મા નહીં આવે. યો દુનિયામાં વ્યવહારમાં આવી ગયો, કથનચિત એટલે વ્યવહાર. પાણી કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ, આ સૂર્ય કથનચિત પ્રકાશ મેન કથનચિત અંધકાર, એમ હોય એમાં? આહા, જે નવ હોય એમાં લગાડી દે તું. આહા, આત્મામાં શાદવાદ નો અભાવ હોવા છતાં નિશ્ચાભાસ પણ આવતું નથી. પછી તો કે છે કે આ નિશ્ચય તો પક્ષાતિક્રાંત કરાવી તને અનુભવ કરાવીને ચાલી જશે એવી નિશ્ચય નહીં કહીએ છીએ, અને એને પૂજ્યતમ કહીએ છીએ. અનુભવ પહેલા પૂજ્યતમ કહીએ છીએ એને. આહા, વ્યવહારનો પક્ષ છૂટે ને નિશ્ચયનો પક્ષ આવ્યો યથાર્થ, તો અનુભવ થાય થાય ને થાય જ. પણ વ્યવહારનો પક્ષ છૂટવો જોઈએ, છૂટે નહીં, નિષેધ કરવો જોઈએ, સરખી રીતે સરખાઈથી નિષેધ કરવો જોઈએ. હો, હા હા, પાછો ઘરમાં ન ગરી જાય, ભૂલે ચૂકે શાયક થાય ત્યાં સુધીમાં એ ધ્યાન રાખવું, નકરી તો તૈયાર જ છે વ્યવહાર તો. હા, કેમ કે કથનચિત કથનચિત શાદવાદ શાદવાદ, હા, શાદવાદ ગામ જ્ઞાનમાં હોય. આત્મામાં શાદવાદ, આત્મામાં શાદવાદનો અભાવ, અને અનુભવ જ્ઞાનમાં શાદવાદનો સદભાવ, સમય એક. હા, શ્યાદવાદ ને દ્રષ્ટિના વિષયથી ઉડાડ, પણ જ્ઞાનમાંથી ઉડી શકતો નથી, એમાં કથનચિત છે. અહીંયા કે છે પુદગલના પરિણામ, હાય હાય, આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ. આ સાંભળીએ છીએ કુંદકુંદ ભગવાનની વાણી, એ તો જીવના પરિણામ છે કે પુદગલના પરિણામ? એ પૂતગલના પરિણામ છે. એ છે કે પૂતગલના પરિણામ છે, એ જ્ઞાન જાણે છે કે કાન જાણે છે? એ કાનનો વિષય છે, જ્ઞાનનો વિષય ગુરુદેવે કહ્યું. તમે લીધું કે નહીં? આ બેને લીધું. હા હા, એ કાનનો વિષય છે, દિવ્ય ધ્વનિ છે ને, એ જ્ઞાનનો વિષય નથી. આહા, અમૃત એવી વાતો ગુરુદેવ કરી ગયા છો. એ ગુરુદેવને શ્રદ્ધામાં રાખો ને તો કામ થઈ જશે. આહા, એના એની શ્રદ્ધામાંથી જરાક મચક આવી તો થઈ યોગ્યો દુનિયામાંથી. આહા, કાન સાંભળે છે કે કાનનો વિષય છે શબ્દ દિવ્ય ધ્વનિ, એ તો જ્ઞાનનો વિષય કે ના કાનનો વિષય. ઠીક, આપણા જેવા માટે કાનનો વિષય, પણ ગણધર ભગવાન સાંભળે એને જ્ઞાનનો વિષય થાય કે એના કાનનો વિષય છે? જ્ઞાનનો વિષય કયો કે ભાવ ઇન્દ્રિયનો વિષય કયો? એક જ છે, બુદ્ધિનો વિષય છે. પ્રભુ, આ તો પૂતગલના પરિણામને તું જીવના પરિણામ માની બેઠો છો, એ તારું અપ્રતિભૂત ને અજ્ઞાનીપણું છે. એમ વસ્તુના ભેદથી જો જ્ઞાનમય આત્મા અને અરાગદ્વેષમો અંતરંગમાં પરિણામ ને બહારમાં શરીર, એ બેને અભેદ એક માનતો હો, એક મેક છે ભિન્નતા અંદરમાં અને માને અભિન્નતા, તો વસ્તુના ભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે એવો અનુભવ તને એવું શ્રદ્ધાન જ્ઞાન વર્તે છે ત્યાં સુધી આત્મા અપ્રતિભૂત અજ્ઞાની છે. આત્મા તો આત્મા છે, પણ આત્માના પરિણામમાં અજ્ઞાન ઉભું થયું. અજ્ઞાન ઉભું થાય તો પણ આત્મા અજ્ઞાની થતો? એવું તો અજ્ઞાનની પર્યાય ને આત્મા વચ્ચે જુદાઈ રહેલી છે, આ સંધિ છે. અજ્ઞાન કયો કે આશ્રવ કયો? એક તો થયું નથી, એક તો થાય તો વિભક્ત થઈ શકે નહીં, પ્રજ્ઞા છીણી વડે જુદું નથી પડે. આહા, પાણીને પાણીની શીતળતા જુદી ન પડે, પાણી અને મેલ હોય એ તો જુદું પડે એમ. આત્મા જ્ઞાનમય છે અને રાગ ભિન્ન વસ્તુ છે, એ તો અનુભવથી જુદું પડી જાય. એમ વસ્તુના ભેદથી જ્યાં સુધી ત્યાં સુધી, અને જ્યારે લ્યો આ અજ્ઞાનીનું લક્ષણ બાંધ્યું, સ્વ પરની એકતા, ભૂતગલના પરિણામ જ્યાં કહે છે ને. આહા, એક દેવલાલીમાં બારગામથી ભાવ્યા હતા વાંચનકાર, રાગ પૂતગલના પરિણામ કયા ને ભડકી ગયા. આહા, ભડકીને ભાઈ ગયા પાછા, દેખાણા નથી, ક્યાંથી દેખાય? વિદ્વાનો મોટા, હા, 500 માણસમાં. રાગ તો આત્માના પરિણામ છે. બારગામની હિન્દી ભાષાની વાત કરું છું, સમજી ગયા? અહીંની વાત ને કહે નહીં, હોય તો હોય. હા, અહીંયા કહે છે કે એ રાગના પરિણામ તું જીવના માની જે ચાંદ, એ તારી ભૂલ થાય છે, એ પૂતગલના પરિણામ છે. પૂતગલના પરિણામ કહેવાનો આશય છે કે કર્મના સંગે થાય છે, માટે તેને કર્મકૃત પરિણામ કહેવામાં આવે. જીવકૃત નથી અને કર્મકૃત છે. ઉનાળથી જોતો એ પર્યાયકૃત છે. રાગ છે ને, કથનચિત લગાડવું હોય તો લગાડ ને લે. રાગ છે એ કથનચિત અશુદ્ધ ઉપાદાન હોવાથી એ પર્યાયકૃત છે રાગ, અને કથનચિત એ કર્મકૃત છે. અહીંયા લગાડ ને, આ પણ જીવકૃત તો નથી. નથી ને, અજ્ઞાની અજ્ઞાનીને તો જીવકૃત લાગવું પડે કે નહીં? એ જીવકૃત માને એ અજ્ઞાની થઈ જાય. શું કહ્યું? જીવકૃત મારાથી થાય છે રાગ, એ તો અજ્ઞાની બની જાય છે. અજ્ઞાની બનવું હોય તો જીવકૃત માનો, બાકી પર્યાકૃત ને કા કર્મકૃત. આહા, જે તને ગમે ધૂન તારી ઉપાડી લે, પણ જીવકૃત તો. અરે, જ્ઞાન આત્માનું જ્ઞાન થાય એ પણ કથનથી જીવકૃત છે, સર્વથા તો જીવકૃત નથી. તો આમાં ક્યાં કથનચિત લગાડ્યું? કથનચિત છે પર્યાયકૃત, પર્યાય પર્યાયને કરે છે રાગને, અને કથનચિત કર્મકૃત કે તો અમને વાંધો નથી. હા, પણ જીવકૃતની તો સખત મનાય છે, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે. હા હા, એમ વસ્તુ. અને જ્યારે કોઈ વખતે, હવે સવળી વાત કરે છે, એ જ અજ્ઞાની જ્ઞાની થાય છે. હો, બીજો જીવ ન લો, તેનો તે જીવ પોતાની યોગ્યતા અને ગુરુગમ ખ્યાલ આવી જાય છે. આવ્યું હતું નિસર્ગજ્ઞ અધિગમ બે પ્રકારનો આવે છે ને, કાં પોતાથી સમજે ને કાં ઉપદેશથી સમજે, બે વાત આવી હતી, આમાંય પણ બે વાત લેશે હમણાં. અને જ્યારે કોઈ વખતે આ હા હા એની યોગ્યતા પાકે છે ને પર્યાયની, તે વખતે પર્યાયની યોગ્યતા પાકે ક્યારે, એ સ્વભાવનો પક્ષ લે તો પર્યાયની યોગ્યતા પાકી ગઈ, અને વ્યવહારના પક્ષવાળાને એની યોગ્યતા પાકી નથી એમ ખ્યાલમાં આવે છે. જ્ઞાનીને, જ્ઞાનીને ખ્યાલમાં આવે છે કે આ સ્વભાવના પક્ષમાં નથી, આ તો વિભાવના વ્યવહારના પક્ષમાં પીડ્યો છે. આ હા, એ તો આત્માથી ઘણો દૂર છે વ્યવહારના પક્ષવાળો. નિશ્ચયના પક્ષવાળો આત્માથી નિકટ છે, એ નિશ્ચયને નિકટવર્તી છે. આ વ્યવહારને દૂરવર્તી છે, દૂરાન દૂરવર્તી છે. અને ભગવાન આત્મા, હું તો શુદ્ધ છું, અભેદ છું, સામાન્ય છું, હું તો જ્ઞાયક છું, એ જે નિશ્ચયની નો વિકલ્પ છે, છે વિકલ્પ, પણ એ વિકલ્પ નિકટવર્તી છે. એ નિકટવર્તી હોવાથી એવો આત્માનો તાપ લાગે છે કે વિકલ્પનો અભાવ થઈ જાય છે. હા, ઠંડી બહુ ચડી હોય ને અગ્નિ પાસે જાય શિયાળામાં, તો અગ્નિ શિયાળામાં ઉડી જાય ને ઠંડી. હા, એમ આનો તાપ એવો છે જ્ઞાયકનો, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, જાણનાર જણાય છે. એવા નિશ્ચયના પક્ષમાં આવ્યો શું, અનુભવ થયો શું, એમ શાસ્ત્રમાં છે આ બધી વાત. હા, અને જ્ઞાનીઓના અનુભવમાં પણ, હા, ભૂતકાળના જ્ઞાનીઓના અનુભવમાં પણ આવી ગઈ વાત, પણ એ વાત બહુ ના આવે બહાર, સમજી ગયા. આ હા, કહે છે, અને જ્યારે કોઈ વખતે એનો કાળ પાકે છે, હવે લાંબા ફવ એને નથી, અનંત કાળ ગયો, અનંત પુદ્ગલ પરાવર્તનનો કાળ ગયો, જતા 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 એ નિકટવર્તી છે, નિકટ ભવ્ય છે. કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે કે આ જીવ આટલા કાળ સુધીમાં મોક્ષ આનો થઈ જશે એમ કેવળીએ જાણ્યું છે. કેવડી જાણે, પોતે જાણી લે, ને પોતે જાણ્યું હોય એ જ કેવડી જાણે. પોતામાં ને કેવડીના જાણપણામાં કાંઈ ફરક હતો નથી, પોતા માટેની વાત છે, પરની વાત અત્યારે જવા દો. હા, કોઈ વખતે, હા, એટલે કે આ વખત પાક્યો છે હવે. જેમ દ્રષ્ટાંત આપે છે, દ્રષ્ટાંત એ સમજવા જેવો છે, જેમ રૂપી દર્પણની, દર્પણ હંમેશા રૂપી હોય, પુદ્ગલની પર્યાય, સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે. જો સ્વચ્છતા ઉપર વજન છે, એની જે પર્યાય છે એ પર્યાયમાં સ્વ અને પર બેનો પ્રતિભાસ થાય છે, એવી જે સ્વચ્છતા છે એ તો દર્પણની અવસ્થા છે, અને ઉષ્ણતા જ્વાળા અગ્નિની છે. જે અગ્નિ આમ અંદર પ્રતિભાસે છે ને, લબક જબક પણ થાય છે એની, અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બે અંદર પ્રતિભાસે છે દર્પણમાં, પણ દર્પણમાં કઈ અગ્નિ આવતી, હા, દર્પણ છે, અરે અગ્નિ છે, બિંબ છે, અને એનો જે પ્રતિભાસ સ્વચ્છતામાં થાય છે એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે એ દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, અને બિંબ છે એ અગ્નિની પર્યાય છે. અગ્નિની પર્યાય ને દર્પણની પર્યાય વચ્ચે અત્યંત ભિન્ન છે. શું કહ્યું, દળ તો જુદું છે, પણ એ દળ ઉપર ઉપર જે સ્વચ્છતા છે દર્પણની, એ દર્પણની સ્વચ્છતામાં દળ પણ પ્રતિભાસે છે, બેનો પ્રતિભાસ છે એક સમયમાં, અને અગ્નિ ભિન્ન છે પણ અભિન્ન પ્રતિભાસે, અને ભિન્ન પણ, હા, પણ ભિન્ન આની કોર આવે નહીં, અને અભિનય માંથી જુદું પડે નહીં. દર્પણની જે વાત છે, ઓ દર્પણની જે સ્વચ્છતા છે, અને દર્પણ દળ એ તો અનન્ય છે, એમાં જે પ્રતિભાસ થાય છે એનો, એ તો કઈ જુદું પડતું નથી. અને અગ્નિ જે બહાર છે, અહીંયા દર્પણની સ્વચ્છતા છે, એ બિંબ છે ને, આ પ્રતિબિંબ, બિંબ છે એ જ્ઞેયના સ્થાને છે, અને પ્રતિબિંબ છે એ તો દર્પણની સ્વચ્છતા છે, એ તો એની પર્યાય છે, એ દોષ નથી. દર્પણમાં એનો પ્રતિભાસ થાય તેથી અરીસો ઊંધો થઈ જતો હશે, ગરમ થતો જ નથી, એ તો એની સ્વચ્છ પર્યાય છે, ઠંડી પ્રતિભાસ થાય છે એનો. એ પ્રતિભાસ ભાસ અને પ્રતિભાસ, એ પ્રતિભાસ બિંબ અને પ્રતિબિંબ, બિંબ તો અગ્નિ છે અને પ્રતિબિંબ તો દર્પણની પર્યાય છે. એ મેલી નથી, ઊણી નથી, દોષ નથી, એ તો સ્વચ્છતા છે એની. એમ કે છે કરનારી સ્વચ્છતા છે. બે પ્રતિભાસે હો સ્વપર બે, એકલું દર્પણ એમાં દેખાય ને અગ્નિ ન દેખાય એમ નથી તો સ્વચ્છતા નથી. હા, અને અગ્નિ એમાં આવી જાય તો દર્પણ નથી, અને દર્પણ ન દેખાય તો એની સ્વચ્છતા નથી. હા, ભિન્ન પણ પ્રતિભાસે અને અભિન્ન પણ પ્રતિભાસે છે દર્પણની સ્વચ્છતામાં. અને ઉષ્ણતા દ્વારા અગ્નિ ની છે. કેવી રીતે આ બે પદાર્થ જુદા જુદા ગયા? એ અગ્નિ એમાં પ્રતિભાસે તો પણ અગ્નિ ની ઉષ્ણતા એમાં આવતી નથી. બિંબ છે તે ભીમ છે, ભીમ છે, અને પ્રતિબિંબ છે એ અભિન્ન છે દર્પણ થી. બિંબ તો ભીન છે અને પ્રતિબિંબ જે થયો અંદરમાં, પ્રતિભાસ કયો, પ્રતિબિંબ છે, ઝળકે છે એમ કયો, એ તો આરીસારી પર્યાય સ્વચ્છ છે, એ કઈ મેલી નથી. હા, કે પાણી નાખો એમાં, મુંબઈમાં દાખલો આપ્યો તમે, સમજી ગયા? શરૂઆતમાં અહીંયા ગયો હતો તે, કે નિશાળેથી બાળક આવ્યો અને ટેબલ ઉપર અગ્નિ હતી અને સામે દર્પણ હતું, કે મમ્મી મમ્મી કે આ અરીસો બળે છે. તો બળે છે તો કે પાણી છાંટ ને મટી જશે હમણાં. એ ટબુડી લઈ આવી, ટબુડી જે ઉપાડે ને, મોટો તો ક્યાંથી ઉપાડી શકે? આમ છાંટ્યું ગ્લાસ નાનો, કે આ તો ઠરતી નથી અગ્નિ, તું ડોલ લઈને ઠાર તો ઠરશે, ભડકા થાય છે, તું શાંતિથી સાંભળ્યા કરે મારી વાત, હમણાં આખું બિલ્ડિંગ આપણું હળગી જશે ને આપણે હળગી જશું. ટાઢે કોઠે વાત કરે મમ્મી તો, કારણ કે યા ક્યાં અગ્નિ છે, અગ્નિ ભીન છે. તો કે તું ડોલ લઈને નાખું, નાખો ડોલ લઈને નાખી, કે મમ્મી કે આ અગ્નિ કેમ ઠરતી નથી, કે અગ્નિ એમાં નથી, અગ્નિ હોય ને તો પાણીથી ઠરી જાય. હા, અગ્નિ તો પાણીથી ઠરે, એ વાત તમારી સાચી છે. ત્યારે આ મને શું થયું કે તું તારી આંગળી લાય તને આમ બતાવ? ના, મારી આંગળી નહીં, પહેલાં તારી આંગળીને હાથ મૂક પછી મારો વારો. એને ભ્રાંતિ ગઈ નહીં, મમ્મીએ આમ પહેલાં આંગળી મૂકી પછી આમ હાથ ફેરો દેનાથી, એને તો ક્યાં અહીંયા ઉષ્ણ હતું. હવે હવે તારો પંજો મૂક, નહીં પંજો નહીં, પહેલાં આંગળી, આંગળી મૂકી ઠંડી લઈ ગયું. હવે અરે મમ્મી આ શું થયું? કે આ ભ્રાંતિ, આ ભ્રાંતિનો સંસાર છે. રાગ છે પુદ્ગલના પરિણામ, ભિન્નપણે પ્રતિભાસે છે અને એને આત્મામાં ખતવીને અજ્ઞાની બની જાય. સ્વયં કોઈ અજ્ઞાની બનાવતો નથી, કર્મના ઉદયથી કોઈ અજ્ઞાની થતો નથી. આ હા કે છે તેવી રીતે દ્રષ્ટાંત પૂરો થયો. તેવી રીતે અરૂપી આત્માની, ઓમાં રૂપી દર્પણ હતું, હવે અરૂપી આત્મા ની તો પોતાને ને પરને જાણનારી, આ જે જાણનારી શબ્દ છે ને એમાં પ્રતિભાસ કરનારી બેમાં છે, અવભાસની, સંસ્કૃતમાં અવભાસીની છે. સ્વપર બે ને જાણે એમ નહીં, અવભાસે છે, માલ છે, આવશે ધીમે ધીમે. એ જ્ઞેયને જાણતું નથી, જ્ઞાન જ્ઞાકાર જ્ઞાનને જાણે છે. જ્ઞેયને ન જાણે, બિંબને ન જાણે, પ્રતિબિંબને જાણે, જ્ઞેયને ન જાણે, પણ જ્ઞાકાર જ્ઞાનની તો જ્ઞાનની પર્યાય છે. આ એ જ્ઞાકારના બે ભેદ, સ્વજ્ઞાકાર ને પરજ્ઞાકાર, બે પ્રતિભાસે છે જ્ઞાનની પર્યાયમાં. હો, એવી દ્વિરૂપતા છે, પણ લક્ષ ચૈતન્ય બિંબ ઉપર છે. આ હા હા, લક્ષ એક ઉપર ને પ્રતિભાસ બેનો. પરને જાણનારી એ અવભાસેની છે, ઓમાં પ્રતિભાસ, નામાં પ્રતિભાસ, જ્ઞાતૃત્વ જ્ઞાતાપણું છે. આત્મા તો એકલો જ્ઞાતા દ્રવ્ય છે, જાણનાર 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 જાણનાર. આ જાણનાર કેવો, કે જાણનાર જણાય એવો જાણનાર છે, અને પર ન જણાય એવો જાણનાર છે, અને પરનો પ્રતિભાસ થાય એવો જાણનાર છે. પરને જાણે નહીં અને પરનો પ્રતિભાસ રોકાય નહીં, અને પરનો પ્રતિભાસ થાય તો અજ્ઞાની બને નહીં. અગ્નિનો પ્રતિભાસ થાય તો હું દર્પણ ઊનું થઈ જતો હશે, એમ પરનો પ્રતિભાસ લોકાલોકનો થાય તો થાય, કોણ ના પાડે? હા હા, લોકાલોક જણાય છે કે પ્રતિભાસ થાય છે? જણાય છે, પણ જ્ઞાન એને જાણતું નથી. આ બિંબને જાણે કે પ્રતિબિંબને જાણે એમાં મર્મ છે. જ્ઞેયને જાણે કે જ્ઞાકાર જ્ઞાનને જાણે, એ જ્ઞાનાકાર જ છે આમ તો, પણ જ્ઞેયની સાપેક્ષથી તેને જ્ઞાકાર જ્ઞાન પણ કહેવામાં, કેમ કે સ્વપર પ્રકાશ સિદ્ધ કરવું છે ને. હા હા હા, લાભ મોટો છે રમણીકલાલ આમાં. બોલો, તમારો લાભ તો ઠીક છે, સમજવા જેવી વાત છે બધી. એ જાણનારી જ્ઞાતુતાપણું છે, અને કર્મ તથા નો કર્મ પૂદગલના છે. આ જેમ ઓલું હતું ને, પૂદગલના પરિણામ, અરે અગ્નિના પરિણામ, એ કર્મ ને નો કર્મ પૂદગલના છે. એમ પોતાથી જ સ્વયંમેવ અથવા પરના ઉપદેશથી, શ્રી ગુરુના ઉપદેશથી, જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે. આ ભેદ વિજ્ઞાનનું શું કહ્યું? કે હું જ્ઞાનમય છું ને રાગમય નથી. આ રાગ છે ને એ પૂદગલના પરિણામ છે, અને તેથી મારાથી ભિન્ન છે, અને પૂદગલના પરિણામનો કરતા પૂદગલ છે. પૂદગલના પરિણામને હું કરતો નથી, અને પૂદગલના પરિણામના ફળને ભોગવતો પણ નથી. આહા, એવું ભેદજ્ઞાન થાય છે અંદરમાં. ભેદજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે, ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિભૂત જ્ઞાની થઈ જશે. ભાવાર્થમાં બહુ સ્પષ્ટ કર્યું છે, જેમ જેવી રીતે સ્પર્શ આદિમાં પૂદગલનો અને પૂદગલમાં સ્પર્શ આદિનો અનુભવ થાય છે. પૂદગલ ટાઢીઓની અવસ્થા છે, અથવા લાંબુ ટૂંકું હોય એ બધું હોય, અર્થાત બંને એકરૂપ અનુભવાય છે, એ તો વ્યાજબી છે, એ તો કંઈ ખોટું નથી. તેમ જ્યાં સુધી આત્માને, એટલે જ્ઞાનાનંદ પરમાત્માને કર્મ નો કર્મમાં, કર્મમાં રાગ આદિ આવી ગયું, ભાવકર્મ દ્રવ્યકર્મ નો કર્મ ત્રણ આવી ગયું, આત્માની અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે. લ્યો, છે નહીં રાગ આત્મામાં, આત્મામાં મૂળથી રાગ થતો નથી, અત્યારે કોઈને રાગ થતો નથી. આત્મા આત્મામાં થતો નથી, આત્મામાં છે નહીં, અને આત્મજ્ઞાનમાં થતો નથી. આત્મજ્ઞાનમાં આત્મા થાય છે, જ્ઞાન થાય છે. આત્મામાં રાગ નથી, ને આત્માના જ્ઞાનમાં પણ રાગ નથી. આવું જ્ઞાન પ્રત્યેક સમયે બધાને પ્રગટ થાય છે, જેમાં બાળગોપાળ સૌ જણાઈ રહ્યો છે. આહા, એ રાગ અને જ્ઞાનની પર્યાય એકત્વ માનતા એકત્વ થઈ ગયું હોત તો જ્ઞાનની પર્યાય સ્વચ્છ ન રહેત, અને તો જ્ઞાયક ભાવના દર્શન એમાં નથા. દર્શન થાય છે એમ બતાવે છે કે જ્ઞાન ઉપયોગ ને રાગ એ વખતે ભિન્ન ભિન્ન છે. જેમ રાગમાં આત્મા નથી જણાતો, એમ રાગ અને જ્ઞાન ઉપયોગ એકમેક થઈ ગયો હોય, મલિન ઉપયોગ થઈ ગયો હોય, ઉપયોગની સ્વચ્છતાનો અભાવ થઈ ગયો હોય, તો આત્મા ન જણાત, અનુભવમાં ના આવત. સ્વચ્છતાનો સદભાવ છે માટે આત્મા જણાય છે, અને જાણનાર જણાય છે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. સ્વચ્છતા પ્લસ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. સ્વચ્છતા અનાદિની છે, અનુભવ થાય તો શુદ્ધતા પ્રગટ થઈ જાય છે, આનંદ આવે સાથે. તેમ જ્યાં સુધી આત્માને કર્મનો, આત્મામાં કર્મનો, અને અર્થાત બને એકરૂપ ભાસે છે. એકરૂપ છે નહીં, એક તો ભાસે છે. શરીર અને આત્મા બે ભિન્ન ભિન્ન છે, દુઃખ અને આત્મા બે ભિન્ન ભિન્ન છે. દુઃખમાં આત્મા નથી ને આત્મામાં દુઃખ નથી. આ શું વાત કરો, આત્મામાં દુઃખ થતું નથી કે આત્મામાં જ્ઞાન થાય છે એમ લેને દુઃખ થાય છે? એ તારી વાત હમણાં રાખ, પણ એકલું દુઃખ નથી થતું. જો એકલું દુઃખ થાય તો આત્મા જડ થઈ જાય, અને એમાં જ્ઞાન ન થતું હોય તો ભેદજ્ઞાન ન થાત. દુઃખ પણ થાય છે પરાશ્રિત, અને સ્વાશ્રિત જ્ઞાન પણ થાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે અનન્યપણે, તેથી રાગ ભિન્ન છે. આવી વસ્તુ છે, અર્થાત બને એકરૂપ. ત્યાં સુધી તે અપ્રતિભૂત છે, અને જ્યારે તે એમ જાણે કે, હવે સવળી વાત કરે, એ જ્ઞાની એમ જાણે કે આત્મા તો જ્ઞાત જ છે. સમય કે કાન કર્યું, કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા ત્યાં ત્યાં લગાડો, કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા. કથનચિતમાં આવ્યો શું અને પીડો શું? કથનચિતમાં આવ્યો શું અને પીડો શું? આવી વસ્તુ છે. કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એમ છે. જ્ઞાતા છે ને કરતા એમ અસ્થિ નાસ્તિ અનેકાંત લે તો અનુભવ થશે રાગનો. હો, જ્ઞાતા છે અને રાગનો કરતા, તો રાગને કોણ કરે છે કે પર્યાય પર્યાયને કરે છે, એમ ગમે તો એમ લે, અને કાંઈ કર્મ કરે છે તો કરે એમ લે, પણ હું તો જ્ઞાતા રહીશ. હું તો પર્યાયને કોણ કરે છે એ પણ હવે મને પૂછો, માં એ પંડિતને પૂછો. હું તો જ્ઞાતા છું, હું તો જ્ઞાતા દ્રવ્ય છું, એમ લઈ લે ને એકવાર. કામ થઈ જશે તારું. જ્ઞાતા છે અને કર્મ નો કર્મ પૂતગલના છે ત્યારે જ તે પ્રતિભૂત થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી. અરીસામાં દેખાઈ રહી છે, સાંભળજો હવે, અહીંયા મર્મ છે. અરીસામાં દેખાઈ રહી છે જ્વાળા, તે અરીસાની સ્વચ્છતા જ છે. અગ્નિની આમ જ્વાળા દેખાય છે, આમ લબક જબક થાય ને અગ્નિ, આમ દેખાય છે, એ દર્પણની સ્વચ્છતા જ છે. એ પર્યાય છે, દર્પણની છે, અગ્નિની નથી. પર્યાય અગ્નિની પર્યાય અગ્નિથી અભિન્ન હોય અને દર્પણની પર્યાય દર્પણથી અભિન્ન હોય. એક દેવીના પરિણામ બીજાથી અભેદ હોઈ શકે નહીં. અહીંયા ક્યાં આવી ગઈ અગ્નિની પર્યાય? એમાં રાગ આમાં ક્યાં આવ્યો? આત્મામાં, કે આત્મામાં તો નથી પણ આત્માના પરિણામમાં રાગ થાય છે. આત્માના પરિણામમાં જ્ઞાન થાય છે. લેને ભાઈ, ઘડીક વાર તો લે, થોડીક વાર અંતર્મૂર્ત તો લે. અને એ જ્ઞાનમાં મને જ્ઞાયક જણાય છે એમ સર્વજ્ઞ વિતરાગ પરમાત્માની વાણીમાં આવ્યું. અને બાળગોપાળમાં હું આવી ગયો, બાળગોપાળમાં હું આવી ગયો. બાદરીઓ જગદીશ આવી ગયા. મારા જ્ઞાનમાં આત્મા જણાય છે એમ લેને રાગને શું કામ યાદ કરે છે? હવે અનંતકાળથી રાગને યાદ કરી કરીને તો મરી ગયો. ચાર ગતિનું દુઃખ ભોગવું, હજી તને દુઃખ લાગતું નથી સંસારનું? સંસાર એટલે સ્વભાવથી સરી જવું અને પોતાને માનવું પરને, એ સંસાર દુઃખદાયક છે. આત્મા શરણ છે, બાકી કોઈ કુટુંબ, કબીલા, મિત્ર, મંડળ, સંઘ, પરિવાર, દેવગુરુ, શાસ્ત્ર પણ શરણ નથી તો બીજાની વાતો ક્યાં કરવી? એમ જાણીને બાજી સંકેલીને અંદરમાં ઉપયોગને લઈ જા. એકવાર દર્શન કર, એકવાર દર્શન કરીશ ને તો વારંવાર દર્શન કરવાનો ભાવ તને આવ્યા વિના રહેશે નહીં. વેપારીના દીકરાને નફો મળે પછી લાઈન બદલાવે. અરવિંદભાઈ, હે, બાર મહિને જે કાંઈ આવતો હોય એ આવક થઈ જાય પછી કોક આવીને કે ભાઈ આના કરતાં કાપડની લાઈન સારી છે, આની આ લાઈન સારી છે, આની લાઈન સારી છે, એ બદલાવે જ નહીં લાઈન. આ સુનિલભાઈ ને કયો પૂછો લાઈન બદલાવો કે? અરે અમે આટલા વર્ષ ભણ્યા અને એનું ફળ હવે ચાખીએ છીએ ને તમે લાઈન બદલાવાની શું વાત કરો છો? લાઈન બદલાવીની જેને અનુભવ થાય એ ખોટે રસ્તે ચડે નહીં. અનંતકાળથી ખોટો રસ્તો સાચો મળી ગયો કે આત્માને આશરે જ આનંદ થાય છે. બસ મોક્ષનો માર્ગ અંદરમાં છે, બહારમાં છે નહીં. લાઈન બાઈ બદલાવીની, દેવ આવે તો ફરે નહીં. ગુરુદેવને સામે તો ઘણા પડકાર આવ્યા, મેરું ડગે પણ. કથનચિત આત્માને આશરે ધર્મ અને કથનચિત પરના આશરે ધર્મ, એવો શ્યાદવાદ રાખો. ગુરુદેવ પાસે ઘણું આવ્યું. કથનચિત ઉપાદાનથી કાર્ય થાય અને કથનચિત નિમિત્તથી કાર્ય થાય. એક કાર્યમાં બે કારણ ભૈયા થઈએ. ભૈયા એક કારણમાં બીજા કારણનો અભાવ છે. ઉપાદાન કારણે નિમિત્તની અપેક્ષા હોતી શાસ્ત્રમાં એક વચન આવે છે, વસ્તુની શક્તિ ને પરની અપેક્ષા હોતી, વસ્તુની શક્તિ એટલે પર્યાય શક્તિ હો, રાગ હોય કે વિતરાગ ભાવ હોય, સમ્યક દર્શન હોય કે કેવું જ્ઞાન હોય, વસ્તુની જે પર્યાય શક્તિ સ્વતંત્ર પ્રગટ થાય છે એને પરની અપેક્ષા હોતી નથી. આ જો હું તમને લાભ આપતો જ નથી, પહેલી વાત તો એ છે, સમજી ગયા? લાભ જેટલો થાય એટલી તમારી સમજણથી તમને થાય, એમાં કોઈનું કામ છે નહીં. નિમિત્ત ના લેવું, ઉપાદાન લેવું, સમજી ગયા? કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તથી થતું પછી વિવેક ખાતર વ્યવહારથી કહેવાય એટલા પૂરતું, પણ એને આગળ કરવા જવું નથી. આહા, કે ઉપકારીનો ઉપકાર તો ભૂલાય નહીં. હા, કયો ઉપકારી, કોણે ઉપકાર કર્યો પેલો? મારા પરમાત્માએ મારા ઉપર ઉપકાર કર્યો આજે. આ પેલું એ લેવું, સમજી ગયા? ઓલું હોય. બીજી વાત એવી છે કે નિમિત્તના લક્ષ્યે જ્ઞાન પ્રગટ જ થતું નથી, છતાં જ્ઞાન તો આત્માના લક્ષ્યે પ્રગટ થાય તો પછી ભૂત નૈગમને એમ કહેવાય કે દેશના લબ્ધિ સાંભળી એટલે અનુભવ થયો, પણ દેશના લબ્ધિનું જ્યાં સુધી લક્ષ છે ત્યાં સુધી અનુભવ, તો અનુભવ થયો એમ કહેવાય, એ વચન કેમ આવ્યું? તો શાસ્ત્રકારે કહે છે એને ભૂત નૈગમ નહીંથી કહેવાય, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થયું, ભૂત નૈગમ નહીં. એટલે પહેલાં આત્મા ઉપર લક્ષ નહોતું, ગુરુ ઉપર ને ગુરુની વાણી ઉપર હતું, ત્યાંથી લક્ષ છૂટી ગયું. એણે કહ્યું કે લક્ષ છોડી દે, નિમિત્ત એમ કહે છે કે લક્ષ છોડ, એનું નામ નિમિત્ત. નિમિત્ત એમ નક્કી કે મારા આશરે ધર્મ ને કર્મ ધર્મ થાય, બિલકુલ નહીં, નિમિત્ત જ નથી. ત્યારે એને અંતરમાં ગઈને અનુભવ થયો, બહાર આવ્યો જ્યાં આપે જ મને આત્મા આપ્યો, ગુરુનો ઉપકાર. આ અનંત કાળથી રખડતો હતો હું, મારી મેળે તો મને આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું, આપનો જ ઉપકાર છે. એમ સજ્જન ઉપકાર ઓળવે નહીં, એ ઉપકારના શબ્દો છે, પણ નિશ્ચય રાખી લક્ષ્મણ. આ હા, એ લક્ષ છૂટવું ન જોઈએ, એને કે નિમિત્તાધીન દ્રષ્ટિ તો હતી અને પાછી દૃઢ થઈ જશે, એમ છે નહીં. કાર્ય ઉપાદાનથી થાય ને નિમિત્તથી ન થાય, કથનચિત ઉપાદાનથી, કથનચિત જ્યાં ત્યાં ગમે ત્યાં કથનચિત લગાડે છે. આ અજ્ઞાની જીવો શું કહ્યું જો, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા છે, એ જ્વાળા દેખાતી નથી, જરાક માર્મિક વાત છે. અરીસાની સામે જોવે છે તો કહે છે કે અરીસામાં અરીસાની સ્વચ્છતા દેખાય છે, પણ ઓલું જે જ્વાળા છે ને અગ્નિ, એ નિમિત્ત નથી દેખાતું, ક્ષણિક ઉપાદાન દેખાય છે. ત્યાં ત્રિકાળી ઉપાદાન ઉપર વયો ગયો, ક્ષણિક ઉપાદાન ઉપર જાય ગયો ત્યાં તો ત્રિકાળી ઉપાદાન વયો ગયો. સ્વચ્છતા જણાય ત્યાં સ્વચ્છતાનો પિંડ જણાઈ જાય, પણ જો અગ્નિ જણાય છે, શું દેખાઈ રહ્યું છે આમાં લખે છે, એ દર્પણમાં સ્વચ્છતા દેખાય છે, દર્પણમાં અગ્નિ દેખાતી, અગ્નિ દેખાતી નથી. આમ તો સ્વપરનો પ્રતિભાસ થાય છે ને અગ્નિનો પ્રતિભાસ થાય છે, અગ્નિ દેખાતી નથી. અગ્નિ જે સ્વચ્છતામાં જણાય છે, દેખાય છે, એ સ્વચ્છતા પણ એટલી જ સ્વચ્છતા નથી જણાતી, ત્રિકાળ સ્વચ્છતા પણ. જ્યાં ક્ષણિક સ્વચ્છતા ઉપર ગયો, નિમિત્તની દ્રષ્ટિ છૂટી, અગ્નિની દ્રષ્ટિ છૂટી, ક્ષણિક સ્વચ્છતા ઉપર આવ્યો, તો સ્વચ્છતા અને સ્વચ્છતાનો પિંડ તો અભેદ છે, ત્યાં દ્રષ્ટિમાં સ્વચ્છતાનો પિંડ આવી જશે. પર્યાય ઉપર લક્ષ નહીં રે. શું કહ્યું? અગ્નિનું નિમિત્તનું લક્ષ છૂટ્યું, નૈમિત્તિકનું લક્ષ છૂટ્યું ને ઉપાદાન ઉપર આવી ગયો. અગ્નિ દેખાતી નથી એમ કે છે, આમાં જો લખું, અગ્નિ અરીસામાં દેખાઈ રહી છે, તે અગ્નિ દેખાય છે કે બીજું કઈ? કે અરીસાની સ્વચ્છતા જ છે. કે સાહેબ, સ્વચ્છતા પણ દેખાય ને અગ્નિ પણ દેખાય, ત્યાં જ શું કામ લગાડ્યું? કે અગ્નિ દેખાતી, આહા, અગ્નિ દેખાતું નથી, રાગ દેખાતો નથી, રાગ એમાં જણાય છે. વિજ્ઞાનની પર્યાય જ્યાં જાણવા આવ્યો ત્યાં જ્ઞાયક ઉપર લક્ષ્ય જાય છે, કેમ કે નિમિત્તનું લક્ષ છૂટે તો ક્ષણિક ઉપાદાન ઉપર ના આવે, ટીકાળી ઉપાદાન ઉપર દ્રષ્ટિ આવે છે. ધ્યાન રાખો, ધ્યાન નિમિત્તનું લક્ષ છૂટું ત્યાં ઉપાદાન ઉપર દ્રષ્ટિ આવી જાય છે. સમજાવવા માટે આ ક્ષણિક પર્યાયમાં આવે એટલું સમજાવવામાં આવે છે, પણ વાથી છૂટો શું અંદરમાં. અપૂરો છે ઓ મીઠાભાઈ, કે અપૂરો છે, વાત સાચી છે. આ શાસ્ત્ર જ અપૂરો છે. આમાં લખ્યું છે અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જો. સાહેબ સ્વચ્છતા પણ દેખાય અને સ્વચ્છતાનું નિમિત્ત અગ્નિ તો દેખાય ને, કે જો અગ્નિ દેખાય છે તો અરીસાની સ્વચ્છતા તને દેખાતી. નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ, ઉપાદાનમાં ના આવ્યો, ક્ષણિક ઉપાદાનમાં. હવે ક્ષણિક ઉપાદાનમાં જે આવતો નથી, ત્રિકાળી ઉપાદાનમાં તો. અદભુત વાત છે અજમેરા ભાઈ. તે પ્રમાણે કર્મ લોકન પોતાના આત્મામાં નથી બેઠા. જો રાગ આત્મામાં, રાગ આત્મામાં ના આવે, પણ આત્માની પર્યાયમાં તો રાગ આવે ને. અરે આત્માની પર્યાય તો આત્માની જાતની ભાઈ જ્ઞાન થાય છે, તારામાં જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનમાં આત્મા તને જણાય છે. બાપુ રાગ થાય છે, રાગ થાય છે, રાગ બહાર થાય છે, રાગ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય લેને. ભલે રાગ જણાય એવી જ્ઞાનની પર્યાય થોડીક વાર, પણ રાગ થાય છે તો કાઢી નાખતું. રાગ એમાં જણાય એવી જ્ઞાનની પર્યાય થાય છે એમ લે ને, થાય છે તો જ્ઞાન જણાય એવી પર્યાય. રાગ થાય ને રાગ જણાય એવી જ્ઞાનની પર્યાય પણ નથી, પણ પ્રતિભાસની મુખ્યતા લ્યો તો પણ રાગ તો. આત્માની જ્ઞાન સ્વચ્છતા જ એવી છે કે જો જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય. મુદ્દાની વાત આવી, જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, બિંબ ન દેખાય. શું કહ્યું? આત્માની સ્વચ્છતા બધાની પાસે છે. ઓ આત્માની જ્ઞાન પર્યાયમાં સ્વચ્છતા એવી છે કે તેમાં પ્રતિબિંબ દેખાય છે પણ બિંબ દેખાતું. જો બિંબ દેખાય છે તો પ્રતિબિંબ એટલે જ્ઞાનની પર્યાય તને દેખાતી નથી, અને જ્ઞાનની પર્યાય દેખાતી નથી તો જ્ઞાયક પણ દેખાતો નથી. તારી દ્રષ્ટિ બહાર વેગી, નિમિત્તાની દ્રષ્ટિ થઈ ગઈ. આમાં લખ્યું છે જો જ્ઞેયોનું પ્રતિબિંબ દેખાય, જ્ઞેયો ન દેખાય. જ્ઞેય તો બિંબમાં ગયું, જ્ઞેય તો બિંબમાં ગયું. આ બિંબ છે, આ બિંબ કહેવાય ને, આ જ્ઞેયો છે. એમ કહે છે અહીંયા ભાવાર્થ કરતા કે આ જ્ઞેય નથી જણાતો તને. જ્ઞેય જેમાં પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય તને જણાય છે. કે સાહેબ ભલે જ્ઞાનની પર્યાય જણાય કથનચિત, પણ કથનચિત જ્ઞેય તો જણાય કે નહીં? એ જ્ઞેય કોઈને જણાતું નથી લે. એકવાર જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞેય જણાય છે, એવી જ્ઞાનની પર્યાય જણાય છે એમાં તો આય. જ્ઞાનની પર્યાય જણાય છે એમાં તો આય. જ્ઞાનની પર્યાય થાય છે અને જ્ઞાનની પર્યાય જણાય છે. રાગ તો જ્ઞાનની પર્યાયમાં થતો નથી, અને જ્ઞેય રાગ જે જ્ઞેય છે દેહાદી એ જણાતા પણ નથી. જણાય છે તો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા જણાય એમાં તો આય. તું આખું નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ છૂટીને ક્ષણિક ઉપાદાનમાં આવતા ત્રિકાળી ઉપાદાનમાં ઉપયોગ યોજાશે. નિમિત્તે લક્ષ છૂટું અને ત્રિકાળી ઉપાદાનમાં જ આવે વચ્ચે રોકાતું. આ તો સમજાવવા માટે પ્રક્રિયા છે, વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. એટલે જ્ઞાનની પર્યાય જણાય છે એમ કેવું પડે છે, બાકી જ્ઞાનની પર્યાય જણાતી નથી. જ્ઞાયક જ જણાય છે બધાને. આમાં છે જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, જ્ઞેય ન દેખાય જ્ઞાનમાં. આ નથી દેખાતું એમ કે છે, આ નથી દેખાતું, આ નથી દેખાતું, પણ એ જેમાં પ્રતિભાસ થાય છે ને એ જ્ઞાનની પર્યાય જણાય છે એમ કે છે. એ રીતે કર્મ નોકર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે. કર્મ નોકર્મ રાગ દ્વેષ મોહ બધા ભાવો છે એ પ્રતિભાસે છે, એ બિંબ ના પ્રતિબિંબ. એવો ભેદનારૂપ અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે તે પ્રતિબોધ એટલે જ્ઞાની બની જાય છે. ઘણી ગાથા ઊંચી છે. બિંબ નથી જણાતું, પ્રતિબિંબ જણાય. લ્યો સ્તુતિ લ્યો ભીનવાણી.